සභාව කල්තැබීම ගරු පාර්ලිමේන්තුවේ සභානායකතුමා.
ගරු කතානායකතුමනි, පාර්ලිමේන්තුව 2026 ජුලයි 10 සිකුරාදා පූර්වභාග 9:30 දක්වා කල්තැබිය යුතු යැයි මම යෝජනා කරනවා.
සභාව කල්තබන අවස්ථාවේදී ප්‍රශ්න ගරු පාර්ලිමේන්තු මන්ත්‍රී ඉම්රාන් මහරුක් මහතා.
நன்றி ගෞරව සභානායක අවර්ගලේ. இன்று இந்த சபை ஒத்திவைப்பு போதான
ஆர்டர் ப்ளீஸ் டிபியூட்டி ஸ்பீக்கர் வில் கம் டு தி சேர்.
Honorable Imran Maruf, you may.
Thank you, Deputy Speaker. இன்று இந்த சபை ஒத்திவைப்பு வேலையும் போதான கேள்வியாக என்னால் கொண்டு வரப்பட்டிருக்கின்ற ஒரு விடயம், குறிப்பாக இந்த இலங்கை கல்வித்துறையிலே பாடசாலைகளின் கல்வித்தரத்தை மேம்படுத்துதலிலும் ஆசிரியர்களுக்கு புதிய கற்பித்தல் முறைகள் மற்றும் வழிகாட்டல்களை வழங்குவதிலும் ஆசிரிய ஆலோசகர்கள் மிக முக்கிய பங்காற்றுகின்றார்கள். எனினும் நீண்டகாலமாக இந்த சேவையிலே உள்ளவர்கள் பல்வேறு முறையற்ற நிர்வாக பிரச்சினைகளையும் தமக்கான தொழிற்சார் அங்கீகாரற்ற குறைபாடுகளையும் எதிர்கொண்டு வருகின்றார்கள். ஆகையால் இது தொடர்பாக இந்த சில விடயங்களை கௌரவ அமைச்சர் அவர்களிடம் கேள்வியாக எழுப்புவதற்கு நாங்கள் இருக்கின்றோம். குறிப்பாக இந்த ஆசிரியர் ஆலோசகர் சம்பந்தமாக பல விடயங்கள் இன்று கேள்விக்குறியாக்கப்பட்டிருக்கின்றது. குறிப்பாக அவர்களுடைய சம்பளம், அவர்களுடைய கொடுப்பனவு, அவர்களுடைய போக்குவரத்து செலவு, அவர்களுடைய ஏனைய விடயங்கள் எல்லாம் இன்று ஒரு கேள்விக்குறியாக்கப்பட்டு இன்று அவர்கள் ஒரு பலத்த பெரிய பிரச்சனைகளை எதிர்நோக்குகின்ற ஒரு நிலைப்பாட்டிலே இருந்து கொண்டிருக்கின்றார்கள். அந்த அடிப்படையிலே கௌரவ உபசபாநாயகர் அவர்களே, பிரதி சபாநாயகர் அவர்களே, என்னுடைய முதலாவது கேள்வியாக 2182 கீழ் 36 2020 7 இலக்க வர்த்தமானி அறிவித்தலின் படி உருவாக்கப்பட்டுள்ள இலங்கை ஆசிரியர் ஆலோசக சேவை, அதாவது SLTSA சேர்ந்த உத்தியோகத்தர்களின் சேவை தொடர்பாக பின்வரும் தகவல்களை வெளிப்படுத்தல் தொடர்பான வர்த்தகமானி 2182 கீழ் 36 படி மொத்த ஆளணிகளின் எண்ணிக்கை 4471 ஆகும். தற்போது இச்சேவையில் உள்ள மொத்த ஆளணியின் எண்ணிக்கை எத்தனை? கிழக்கு மாகாணத்துக்கு சிங்கள தமிழ் மொழி உட்பட 466 தற்போது சேவையில் உள்ளவர்களினுடைய எண்ணிக்கை எத்தனை? இரண்டாவதாக, ஏன் இதுவரை இச்சேவைக்கான போட்டி பரீட்சை நடாத்தப்படவில்லை? மூன்றாவதாக, 10/20/25 படி பதவி நிலை உத்தியோகத்தர்கள் மட்டத்தில் உள்ளது, இதனால் இவர்களுக்கான வரப்பிரசாதங்கள் என்ன? இவர்களின் பதவிக்காக அடிப்படை சம்பளம் மற்றும் சம்பள உயர்ச்சியின் முரண்பாடு தீர்க்கப்பட்டுள்ளனவா? நான்காவது, முன்னோடி வேலை திட்டத்தின் படி பாடசாலை தரிசீனப்பினை மேற்கொள்ளும் இவர்களுக்கான போக்குவரத்து கொடுப்பனவு நாடு பூராக மறுக்கப்பட்டு காணப்படுகின்றதற்கான காரணம் என்ன? ஐந்தாவது, 10/2026 படி இவர்களுக்கு மோட்டார் போக்குவரத்து கொடுப்பனவு தொடர்பாக அறிவுறுத்தல் வழங்கப்பட்டுள்ளதா? ஆறு, SLTAS1 பின்னர் இச்சேவைக்கு சேர்ந்தவர்கள் மூப்பு அடிப்படையிலே கல்வி நிர்வாக சேவை பரீட்சைக்கு தோற்ற முடியுமா? ஏழு, இவர்களுக்கான சம்பள தேசிய நிதி ஒதுக்கீட்டின்படி வழங்கப்படுகிறதா அல்லது மாகாண நிதியிலிருந்து வழங்கப்படுகின்றதா? எட்டு, இவர்களுக்கான இடமாற்றம் வலயங்களுக்கு இடையிலே இடம்பெறுமா அல்லது வலயத்தில் காணப்படுகின்ற கோட்டங்களுக்கு இடையிலே இடம்பெறுமா? ஒன்பது, SLTS 2 10 வடங்களை பூர்த்தி செய்துள்ள உத்தியோகத்தர்களுக்கு SLTAS 1 பதவி உயர்வு இன்னும் வழங்கப்படாமைக்கான காரணம் என்ன? 10, இவர்களின் நிர்வாக செயற்பாடுகள் மேற்கொள்ளப்படுவது மத்திய கல்வி அமைச்சினாலா அல்லது மாகாண கல்வி அமைச்சினாலா என்பதை நாங்கள் கேட்க விரும்புகின்றோம். ஆகையால் இந்த ஆசிரிய ஆலோசகர் சேவைகளிலே இந்த பிரச்சினைகள் காரணமாக ஒட்டுமொத்த பாடசாலை கல்வி மேற்பார்வைகளும் இன்று வழிகாட்டுவதற்கான நடவடிக்கைகளும் பாதிக்கப்படுகின்ற காரணத்தினால் கௌரவ அமைச்சர் அவர்கள் இதற்கான உடனடி தீர்வை வழங்குவதற்கான நடவடிக்கை எடுக்க வேண்டும். அதே போன்று பாதிக்கப்பட்டிருக்கின்ற அதிகாரிகளுடன் கலந்துரையாடி இதற்கான சிறந்த தீர்வு ஒன்றை வழங்க வேண்டும் என்பதை இந்த இடத்திலே நான் கேட்டுக் கொள்கின்றேன். ஏனென்றால் இன்று இந்த SLTAS இவர்களை விட இன்று ஆசிரியர் சேவைகளிலே உள்ளவர்கள் அதாவது சம்பளமோ ஏனைய கொடுப்புகளோ அதிகமாக பெறுகின்ற ஒரு காரணத்தினால் இன்று இந்த சேவையிலே வருகின்றவர்கள் அச்சப்படுகின்ற ஒரு நிலை காணப்படுகின்றது. ஆகையால் இங்கு சொல்லப்பட்டிருக்கின்ற இந்த கேள்விகளுக்கான ஒரு சரியான விடையை வழங்குவதோடு இங்கு பாதிக்கப்பட்டிருக்கின்ற இந்த ஐஏஎஸ்ஸுடன் கதைத்து இதற்கான ஒரு தீர்வுகளையும் கௌரவ அமைச்சர் அவர்கள் முன்னெடுக்க வேண்டும் என்பதை இந்த இடத்திலே என்னுடைய ஒத்திவைப்பு கேள்வியாக நான் முன்வைக்கின்றேன்.
Honorable Prime Minister.
Thank you, Honorable Deputy Speaker. මම ස්තුතිවන්ත වෙනවා ගරු මන්ත්‍රීතුමාට වැදගත් ප්‍රශ්නයක් පිළිබඳ මේ අවස්ථාවේ කල්තබන අවස්ථාවේ මේ ප්‍රශ්න ඇසීම පිළිබඳව ප්‍රශ්න අංක 1 අංක 2182 ඇලීරක් 36 හා 2027 එක දින ඇති අතිවිශේෂ ගැසට් නිවේදනය මගින් ප්‍රකාශයට පත් කරන ලද ගුරු උපදේශක සේවා ව්‍යවස්ථා සංග්‍රහය අනුව ගුරු උපදේශක සේවයේ අනුමත සමස්ත නිලධාරී සංඛ්‍යාව 4,471කි. එම සංඛ්‍යාව එක් එක් පළාත සඳහා වෙන්වෙන් වශයෙන් අනුමත කර ඇති අතර ඒ අනුව නැගෙනහිර පළාත සඳහා අනුමත සමස්ත ගුරු උපදේශක සේවයේ තනතුරු සංඛ්‍යාව වනුයේ සිංහල මාධ්‍ය 96ක් හා දමිළ මාධ්‍ය 370ක් ලෙස තනතුරු 466කි. මෙහිදී ගුරු උපදේශක සේවා ව්‍යවස්ථාව අනුව ගුරු උපදේශක සේවය 2022 වර්ෂයේ ආරම්භ කිරීමත් සමග එවකට ගුරු උපදේශක රාජකාරී ආවරණය කරන ලද නිලධරයන්ගෙන් මනාපය ලබාගෙන ගුරු උපදේශක සේවයට අන්තර්ග්‍රහණය කිරීමක් සිදු කරන ලද අතර එහිදී මනාපය පළ කර විධිමත් පරිදි ගුරු උපදේශක සේවයට අන්තර්ග්‍රහණය වූ සංඛ්‍යාව 2540කි. එයින් නැගෙනහිර පළාතට අදාළව ගුරු උපදේශක සේවයට අන්තර්ග්‍රහණය වූ සංඛ්‍යාව 237කි. මෙම නිලධරයන් අතුරින් විශ්‍රාම වයසට එළඹීම හේතුවෙන් විශ්‍රාම යාමෙන් අනතුරුව 2026/1 වන විට සේවයේ නියුතු සමස්ත නිලධාරීන් සංඛ්‍යාව 1173කි. ඒ අතරින් නැගෙනහිර පළාතේ සේවයේ නියුතු ගුරු උපදේශක සේවයේ නිලධර සංඛ්‍යාව 146ක් පමණ වේ. ප්‍රශ්න අංක 2 අංක 2182 ඇලීරක් 36 හා 2027 එක දින ඇති ගුරු උපදේශක සේවා ව්‍යවස්ථා සංග්‍රහයේ ගුරු උපදේශක සේවයට බඳවා ගැනීමට අදාළ තරඟ විභාගයේ විෂය සංශෝධනයක් සිදු කර සංශෝධිත ගුරු උපදේශක සේවා ව්‍යවස්ථා සංග්‍රහය අංක 2455 ඇලීරක් 13 හා 2025 9 23 දින ඇති අතිවිශේෂ ගැසට් නිවේදනය මගින් ප්‍රකාශයට පත් කරන ලද අතර එම නව ප්‍රතිපාදන යටතේ ගුරු උපදේශක සේවයට බඳවා ගැනීම සඳහා තනතුරු අනුමැතිය ලබා ගැනීම සඳහා රාජ්‍ය සේවයේ බඳවා ගැනීම කළමනාකරණය හා සමාලෝචනය සම්බන්ධයෙන් අග්‍රාමාත්‍ය ලේකම් ප්‍රධානත්වයෙන් පැවති නිලධර කමිටුවේ අනුමැතිය ලබා ගැනීම සඳහා 2025/10/24 දින ඇතිව යොමු කර ඇත. එම කමිටුව අහෝසි කිරීමෙන් අනතුරුව නැවතත් එම අනුමැතිය ලබා ගැනීම සඳහා කළමනාකරණ සේවා දෙපාර්තමේන්තුව වෙත 2026/5/12 දින ඇතිව යොමු කර ඇත. එහිදී පවතින පුරප්පාඩු අතරින් 75%ක් බඳවා ගැනීම සඳහා අනුමැතිය ලබා දීමට එම දෙපාර්තමේන්තුව සමග සාකච්ඡාවේ වාචික එකඟතාවය දක්වා ඇති අතර එම එකඟතාවය විධිමත් පරිදි දැනුම් දීමෙන් අනතුරුව ගුරු උපදේශක සේවයේ පුරප්පාඩු පිරවීමට අදාළ තරඟ විභාගය පවත්වා ඉදිරි කටයුතු සිදු කිරීමට නියමිතව ඇත. 3. රාජ්‍ය පරිපාලන චක්‍රලේඛා අංක 10 ඇලීරක් 20/25 චක්‍රලේඛයේ රජයේ නිලධරයන්ගේ වැටුප් සංශෝධනයට අදාළව නිකුත් කර ඇති අතර එම චක්‍රලේඛට අනුව ගුරු උපදේශක සේවය සඳහා GE3-2025 වැටුප් කේතයේ යටතේ හැත්දාස් අටසිය හැත්තෑවක් ඇල ඉරක් 3 × 1670, 7 × 2420 ක්‍රමේ පිහිටුවා ඇත. එහිදී ගුරු උපදේශක සේවයට අදාළ අවසන් වැටුප වර්ධකයේ අගය 2520ක් ලෙස දක්වා ඇති අතර එය ගුරු සේවයේ අවසන් වැටුප වර්ධකයේ අගය වන රුපියල් 2940ට වඩා අඩු අගයක් බැවින් එම අවසන් වැටුප වර්ධකයේ අගෙහි අඩුවීම සංශෝධනය කිරීම සම්බන්ධයෙන් අවධානය යොමු කරන ලෙස අංක ED ඇල ඉරක් 2, ඇල ඉරක් 29, ඇල ඉරක් 18, ඇල ඉරක් 28, ඇල ඉරක් 1 හා 2025-06-09 දිනැති ලිපිය මගින් රාජ්‍ය පරිපාලන පළාත් සභා හා පළාත් පාලන අමාත්‍යාංශයේ ලේකම් වෙතින් ඉල්ලීම් කර ඇත. 4. රජයේ නිලධරයන්ට රාජකාරී ගමනක් වෙනුවෙන් ගමන් වියදම් දීමනාව ලබාගත හැක්කේ ආයතන සංග්‍රහයේ සඳහන් පරිදි එකී විධිවිධානයන්ට යටත්ව. 5. පොදු උපදෙස් ලබා දීමක් සිදුකර නොමැත. 6. 2015-08-21 දිනැතිව නිකුත් කර ඇති ශ්‍රී ලංකා ප්‍රජාතාන්ත්‍රික සමාජවාදී ජනරජයේ ගැසට් පත්‍ර අංක 1928 ඇල ඉරක් 28 පළ කර ඇති ශ්‍රී ලංකා අධ්‍යාපන පරිපාලන සේවයේ ව්‍යවස්ථා සංග්‍රහය සඳහා අංක 2203 ඇල ඉරක් 8 හා 2020-11-24 දිනැතිව සිදුකර ඇති 4 වන සංශෝධනයේ 7.3.2 හා 7.3.2.2R හි 4 රොමිලක්කන් 4 අනුව ගුරු උපදේශක සේවයෙහි ඕනෑම ශ්‍රේණියක නිලධාරියෙකු හට ශ්‍රී ලංකා අධ්‍යාපන පරිපාලන සේවයේ සීමිත පදනම මත බඳවා ගැනීම සඳහා වන තරඟ විභාගයට පෙනී සිටි හැකි බව දන්වමි. 7. ගුරු උපදේශක සේවා ව්‍යවස්ථාවේ ප්‍රතිපාදන ප්‍රකාරව පළාත තුල සිදුකරන ලබන ස්ථානමාරු පළාත අධ්‍යාපන අධ්‍යක්ෂක විසින් සිදුකරනු ලැබේ. පළාත් අතර සිදුකරන ලබන ස්ථානමාරු අධ්‍යාපන අමාත්‍යාංශයේ ලේකම් විසින් සිදුකරනු ලැබේ. 8. ගුරු උපදේශක සේවයේ 2 ශ්‍රේණියේ සිට 1 ශ්‍රේණියට උසස් කිරීම සඳහා 2 ශ්‍රේණියේ වසර 10ක සක්‍රීය සේවා කාලයක් හා වැටුප් වර්ධක 10ක් උපයාගෙන තිබිය යුතු අතර පළමුවන කාර්යක්ෂමතා කඩයිම විභාග අවශ්‍යතාවය සම්පූර්ණ කර තිබිය යුතුය. ගුරු උපදේශක සේවයේ නිලධරයන් සඳහා වන පළමු කාර්යක්ෂමතා කඩයිම ලෙස දක්වා ඇත්තේ අධ්‍යාපන සංවර්ධනයට අදාළ පර්යේෂණ නිබන්ධයක් සකස් කර ඉදිරිපත් කිරීම වේ. එම කාර්යක්ෂමතාවයේ කඩයිම සම්පූර්ණ කිරීමට අදාළ 32 ඇල ඉරක් 2025 චක්‍රලේඛයේ 2025-10-28 දිනැතිව නිකුත් කර ඇති අතර එකී පර්යේෂණ නිබන්ධනය ඇගැයීමට ලක්කර අවසන් ප්‍රතිඵලය ලබා දීම සඳහා වන කාලය 2027-09-30 දිනය ලෙස සංශෝධනය කරමින් අංක 32 ඇල ඉරක් 2025-1 හා 2026-6-22 දිනැති සංශෝධන චක්‍රලේඛයේ නිකුත් කර ඇත. ඒ අනුව එකී විධිවිධාන පරිදි කාර්යක්ෂමතා කඩීම අවශ්‍යතාවය සම්පූර්ණ කරනු ලබන නිලධරයන් ගුරු උපදේශක සේවයේ ශ්‍රේණි උසස් වීමට අදාළ අනෙකුත් සුදුසුකම්ද සම්පූර්ණ කිරීම අනුව ඉදිරියේදී උසස් කිරීම සිදු කිරීමට කටයුතු කරනු ලැබේ. 9. ගුරු උපදේශක සේවයේ නිලධරයන් පළාත තුල ස්ථානමාරු කිරීම හැරුණු විට ඔවුන්ගේ පෞද්ගලික ලිපිගොනුවට අදාළ ආයතන කටයුතු වැටුප් වර්ධක අනුමත කිරීම හා අදාළ පරිපාලන කටයුතු කලාප අධ්‍යාපන අධ්‍යක්ෂ යටතේ සිදු කරනු ලබන අතර එම නිලධරයන්ගේ ශ්‍රේණී උසස් කිරීම, විශ්‍රාම ගැන්වීම හා විනය පාලන යන පරිපාලන කාර්යයන් අධ්‍යාපන අමාත්‍යාංශයේ ලේකම් විසින් මේ දක්වා කරනු ලැබ ඇත. Honorable Deputy Speaker, the ministry has had discussions. වට කරනාවකින් ගුරු උපදේශක සංගම එක්ක අපි සාකච්ඡා කළා තියෙනවා. මමත් මුණ ගැහිලා තියෙනවා. නියෝජ්‍ය ඇමතිතුමාත් සාකච්ඡා කළා තියෙනවා. ඒ අනුව තමයි කාලයක් තිස්සේ විසඳුන් නැති ප්‍රශ්න විසඳීමට අපි මේ පියවර ගණනාවක් අරගෙන තියෙන්නේ. ඒ වගේම ඔබතුමා දන්නවා අපි මේ අධ්‍යාපනයට අදාළ සේවා පහක් පිළිබඳ ඔවුන්ගේ වෘත්තිමය ගැටලු, ඔවුන්ගේ වෘත්තිකභාවය රැක ගැනීම සඳහා අධ්‍යාපන සභාවක් යෝජනා කරලා තියෙනවා. ඒකේ සාකච්ඡා ඉවර වෙලා වාර්තාවක් දැන් උපදේශක කාරක සභාව, අධ්‍යාපන පිළිබඳ උපදේශක කාරක සභාවට ඉදිරිපත් කරන්න නියමිතයි. ඒක පිළිබඳ සාකච්ඡාව අපි හෙට ගන්නවා. ඒ අපි විශේෂ කමිටුවක් මහාචාර්ය ඕචි දයරත්නගේ ප්‍රධානත්වයෙන් මේ සේවාවන් වල මේ සභාව පිහිටුවීම ගැන සාකච්ඡා ගත්තා. ඒ අනුව තමයි වාර්තාව ඉදිරිපත් වෙන්නේ. ඒ සාකච්ඡාවලදීත් ගුරු උපදේශක වරුන්ගේ අදහස් ලබා ගත්තා. ඔවුන්ගේ නියෝජනය ඒ සාකච්ඡාව තුළ තියෙනවා. ඒ නිසා අධ්‍යාපන සභාව තුළින් දෙන විසඳුම් වලට මොවුනුත් ඇතුළත් කර තිබෙනවා.
Honorable Imran Maroof, in a clarification. Otherwise, order please. The House shall stay adjourned until 9:30 a.m. on 10th Friday, July 2026.